તારીખ 21/10/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 97. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
બેન શ્રી ના વચનામૃત માંથી ભાવનાનું જે વચનામૃત છે, ઉપરોક્ત વચનામૃતમાં યથાર્થ ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. ભાવના અને યથાર્થ ભાવના એ જુદી જુદી વાત છે. આ વચનામૃતમાં યથાર્થ ભાવનાનું સ્વરૂપ કેવું હોય તે બતાવ્યું છે કે આ ભાવના રાગદ્વેષમાંથી ઉગેલી નથી, રાગને કારણે નથી, કોઈના પ્રત્યેના અને કોઈના પ્રત્યેના દ્વેષના કારણે પણ આત્મકલ્યાણની ભાવના થઈ નથી. રાગના કારણે એવી રીતે થાય છે કે કોઈ મિત્ર હોય, કોઈ પરિવારના સભ્યો હોય, એ ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય તો સાથે સાથે પોતે પણ આત્મકલ્યાણ કરવાના એની ભાવનામાં આવે, પણ એ રાગને કારણે આવે. દ્વેષને કારણે એમાં કોઈ પ્રતિકૂળ પ્રસંગ બની ગયો હોય, મુશ્કેલી આવી હોય, કોઈ રોગ થઈ ગયો હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય કે કોઈની સાથે દ્વેષયુક્ત પ્રસંગ બની ગયો હોય અને એમાંથી વૈરાગ્ય આવે ને આ બાજુ વળે, એવા કોઈ કારણથી નહીં, કોઈ રાગના કારણથી એવું શરૂ નથી કર્યું કે કોઈ દ્વેષના કારણથી પણ પોતે શરૂ નથી કર્યું. આત્મકલ્યાણ બાજુ વળવાનું શરૂ કર્યું એ પોતાની અંતરની ભાવનાથી શરૂ કરેલું હોવું જોઈએ. આ ભાવના રાગદ્વેષમાંથી ઉગેલી નથી, અર્થાત આવી ભાવનાવાળો જીવ રાગની પ્રધાનતામાં વર્તતો નથી. આ જે ભાવનાવાળો જીવ છે એમાં રાગની મુખ્યતાવાળો જીવ નથી, આત્મકલ્યાણની મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી. પરંતુ તે ચૈતન્યની પ્રધાનતામાં વર્તી રહ્યો છે. ચૈતન્યની પ્રધાનતા કૃપે આત્માની પ્રધાનતા કહો. આત્મકલ્યાણની ભાવનામાં આત્માની મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી કે સંયોગોની પણ મુખ્યતા નથી. તેથી એની ભાવના સફળ થશે જ તે નિશંક છે. ચૈતન્યની પ્રધાનતામાં વર્તી રહ્યો હોવાથી આ ભાવના સફળ થશે એ વાત નિશંક છે. ઉપલક વાંચન વિચારવાળા જીવની ભાવના તે પર્યાપ્ત ભાવના નથી. શું પર્યાપ્ત એટલે યથાર્થ જોઈએ તેવી નથી. ઉપલક વાંચન વિચાર જે કરે છે ઉપર ઉપરથી ઊંડા ઉતરતા નથી, એ ભલે એમ કે અમે ભાવનાથી કરીએ છીએ પણ એ ભાવના પર્યાપ્ત નથી, ઉપર ઉપરની છે. અંદરથી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ. પોતાના પરિભ્રમણની વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય. ભાવના એવી ઊંડી હોવી જોઈએ કે એની સાથે વેદના ભળે, એવી ઊંડી હોવી જોઈએ. એવો અફર નિયમ છે એટલે સિદ્ધાંત છે, એવો અફર સિદ્ધાંત છે અથવા એવું વસ્તુનું સ્વરૂપ છે કે તે ભાવના સફળ થાય થાય ને થાય. આવી ભાવના સાથે પૂરી લગ્ની અને ખરી તાલાવેલી હોય છે. આવી ભાવના હોય ત્યારે આત્મકાર્ય કરવાની પૂરેપૂરી લગ્ની પણ હોય અને ચટપટી હાલે તાલાવેલી ઉપડે. તેમાં પૂર્ણતાના સાધ્યનું લક્ષ ન છૂટે. તેમાં સાધ્યનું, સાધ્ય એટલે પૂર્ણતાનું સાધ્ય છે, એનું લક્ષ ન છૂટે એવા પ્રકારે સર્વ પ્રસંગોમાં આત્માર્થી જીવ વર્તે છે. લક્ષ સહિત સર્વ પ્રસંગોમાં વર્તે આત્માર્થી. પછી જે ઉદય હોય તે સર્વ પ્રકારનો, બધાને ભિન્ન ભિન્ન પ્રકારનો ઉદય હોય છે. એક જ પ્રકારનો ઉદય હોય એવું તો કાંઈ બને નહીં. ગમે તે પ્રકારનો ઉદય હોય, જેને જે ઉદય હોય તે પણ પોતાના લક્ષ્યની સાથે પ્રવર્તે છે. લક્ષ્ય ન છૂટે એ રીતે પ્રવૃત્તિ કરે છે. આ સંબંધમાં પણ બહેનશ્રીના વચનામૃત આંક 51માં તેઓ કહે છે. એટલે જુદી જુદી જગ્યાએ જ્ઞાનીઓએ આ વાત કરી છે, એને અહીંયા આધારમાં લેવામાં આવી છે. શું કહે છે એમાં 51માં કે આકાશ પાતાળ ભલે એક થાય, એટ એની કોસ્ટ વાત આવે ને, કોઈ પણ ભોગે મારે મારું કામ કરવું જોઈએ. બીજા શબ્દોમાં છે, દરેકની કહેવાની શૈલી જુદી જુદી હોય છે. એકને એક વાત કહે છે, વાત તેની તે છે પણ શૈલી જુદી જુદી હોય છે. તો કે આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં, તારું જે સાધ્ય છે પૂર્ણ થવાનું એને તું ચૂકીશ નહીં. વચ્ચે સાધ્ય સુધી પહોંચતા પહેલા વચ્ચે અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો પણ આવશે અને અનેક પ્રકારના અનુકૂળ પ્રસંગો પણ આવશે. અનુકૂળ પ્રસંગોમાં પણ રોકાઈશ નહીં અને પ્રતિકૂળ પ્રસંગોમાં પણ રોકાઈશ નહીં. આકાશ પાતાળ ભલે એક થાય, 128માં ગમે તે થાય એમ લીધું છે, ગમે તે થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં અને તારા પ્રયત્નને તું છોડીશ નહીં. ધ્યેયને ચૂકીશ નહીં અને પ્રયત્ન સર્વ પ્રસંગોમાં ગમે તે પ્રકારનો પ્રસંગ હોય તારો પ્રયત્ન ચાલુ રાખજો. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું, દરેક કાર્યમાં મારા પોતાના આત્માર્થને પોષણ મળે, આત્મરૂચિને પોષણ મળે, આત્માર્થ એટલે આત્માના પ્રયોજનને પોષણ મળે એ કાર્ય કરવું. જે ધ્યેય ચડ્યો તે પૂર્ણ કરજે. જે ધ્યેય ચડ્યો એ બરાબર ધગશથી આગળ વધજે એમ કે છે. કઈ પૂર્ણતા ન થાય ત્યાં સુધી જરૂર સિદ્ધિ થશે, એ ગેરંટી અમને આપી. આશીર્વાદ આપી, ગેરંટી આપી, ખાતરી આપી કે જરૂર તને સિદ્ધિ થશે. વિશ્વાસ આપવો જોઈએ પોતાને, પોતાને વિશ્વાસ આપવો જોઈએ. આહા કેટલું સુંદર પુરુષાર્થને પ્રેરણાદાયક ઉદબોધન છે. આ વચનામૃતમાં પુરુષાર્થની પ્રેરણા મળે એવી વાત કહી છે. વળી સાથે સાથે અતિ મહત્વની શિખામણ પણ શિખામણ પણ છે કે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. એટલે શું? આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું, એટલે કે સર્વ ઉદયના કાર્યમાં આત્માર્થનો લક્ષ્ય રાખવો, એટલે હિત હિતની તરફ શું જ આવશે. કોઈ ઉદયના પ્રસંગ એવા પણ હોય કે જે આત્માર્થને અનુકૂળ ન હોય, એવા સંસારના પ્રસંગો ઘણા હોય કે જેને લઈને એમાં કંઈ આત્માર્થ સરેવું હોય નહીં, તો ત્યાં આત્માર્થને પોષણ મળે એમ શું કરવું? તો કે એમાંથી રસ ઉડાડી દેવો, એમાં રસ લેવો નહીં. સર્વ કાર્યમાં આત્માર્થનો લક્ષ રાખવો, અને ક્યાંય પણ સિદ્ધિ કે આડકતરી રીતે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, આત્માર્થથી પ્રતિકૂળ જળ જવાતું હોય તે કાર્ય કરવું. હે, તો આવી જ જાય. સંઘની વાત તો મુખ્ય છે, સંઘની વાત તો મુખ્ય છે. દાદા પણ સાંજે ચર્ચા ચાલી જાય. સર્પ કરડે તો એકવાર મૃત્યુ થાય, સર્પ કરડે તો એકવાર મૃત્યુ થાય, અગ્નિમાં બળે તો પણ એકવાર મૃત્યુ થાય ને, જે પાણીમાં ડૂબે તો પણ એકવાર મૃત્યુ થાય. પણ કુસંગથી અનંત જન્મ મરણ વધે, અને સત્સંગથી અનંત જન્મ મરણ મટે. આમ હામે હામું છે, એક અમૃત છે ને એક ઝેર છે. પણ ઝેર તો એકવાર મારે, આ તો એવું ઝેર છે કે અનંત વાર મારે. ક્યાંય પણ સિદ્ધિ કે આડકતરી રીતે આત્માર્થથી પ્રતિકૂળ જોવાતું હોય તે કાંઈ કરવું નહીં. આવું તીક્ષ્ણ અને સૂક્ષ્મ લક્ષ્ય બિંદુ મુમુક્ષુના જ્ઞાનમાં હોવું ઘટે છે. એ તીક્ષ્ણ હોવું જોઈએ, ધારદાર, એમાં કાંઈ શેષ શરમ એવું ચાલે નહીં. ત્યાં તો બહુ, આપણે ત્યાં તો ઘણા એવા દાખલા બીના છે કે સોનગઢ આવવા માટે પતિ તૈયાર ન હોય તો એ પતિને છોડીને પત્ની આવે, અને પત્ની આવવા તૈયાર ન હોય તો પત્નીને છોડીને પતિ આવે, બાપ આવવા તૈયાર ન હોય દીકરો આવે, દીકરો આવવા તૈયાર ન હોય તો બાપ આવે, પોતાના ભાઈઓ આવે કે ના આવે, એમાં કાંઈ કુટુંબનો સંબંધ કોઈ જોવે કોઈ પ્રકારનો એમાં હોઈ શકે. તેમજ સ્વકાર્ય કરતા કોઈ પણ પ્રતિકૂળતાને વશ સ્વકારીને ચૂકવું, અને એમ કરવા જતા પ્રતિકૂળતા પણ આવે, એમ કરવા જતા પ્રતિકૂળતા પણ આવે. સમજ છે, પણ મોહ મિથ્યા તો મોહની મને સંમત. સાતમી નારકીની તમતમ પ્રભા પૃથ્વીની વેદના મને સંમત છે, પણ મને મિથ્યાત્વ મોહની સંમત નથી. કેમ કે મિથ્યાત્વ મોહનીને કારણે અનંતવાર સાતમી નારકીમાં જઈશ. એટલે તેમજ સ્વકાર્ય કરતા કોઈ પણ પ્રતિકૂળતાને વશ સ્વકારીને ચૂકવું નહીં. તેથી જોર તેવી તેથી નહીં પણ તેવી જોરવાળી ભાવના હોવી ઘટે છે. આવી ભાવના જોરદાર હોવી, કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે મારે મારું કામ કરવું છે, આકાશ પાતાળ એક કરવા પડે તો પણ, ભલે કરવા પડે પણ મારે તો મારી મારી ભાવના અનુસાર જ પ્રવર્તવું. આ વિષયમાં પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં એક પડખાથી મુમુક્ષુ જીવને, હા એના બદલે અનેક પડખાથી મુમુક્ષુ જીવને અત્યંત ઉપયોગી માર્ગદર્શન મળે તેવું નિરૂપણ છે, જેનો સારાંશ એવો છે કે જે મુમુક્ષુ જીવને સંસારના ઉદય પ્રસંગો પ્રત્યે કંટાળો આવે, સંસારના કાર્યો કરવા તે ઉપાધિમય લાગે અને તેથી તેમાં પ્રવર્તવું પડે, છતાં પણ એમાં પ્રવર્તવું પડે ત્યારે ઘણી અરુચિ થઈ આવે, ત્યારે ઘણી અરુચિ થઈ આવે. રસ તો પડે નહીં, પણ પહેલાં સંસારના કાર્યોમાં રસ પડતો હતો, હવે તો ઉલટાની અરુચિ થઈ આવે, એટલે તો રસ રહે, ઉપાધિ લાગે, બોજો લાગે. શું લાગે? ઘરના અને વ્યવસાયના કાર્યો કરવા એ આત્માર્થીને બોજો લાગે કે આ ક્યાં આવી પડ્યું, આ ક્યાં મારે કરવું પડે છે, બોજો લાગે, ઉપાધિ લાગે, એટલે એમાં રસ આવે નહીં. ત્યારે ઘણી અરુચિ થઈ આવે, અનેક પ્રકારના ઉદયમાં થતા વિભાવનો અંદરથી ત્રાસ લાગે, છતાં એ પ્રકારના વિભાવ પરિણામ થાય જ્યારે અંદરથી છૂટવા માટે ત્રાસ લાગે, ત્રાસ થઈ જાય એને, શું ત્રાસ લાગે અને જીવનું સંસાર બળ ઘટ્યા કરે. એટલે મુમુક્ષુતાનો એવો સદભાવ હોય કે સંસારના કાર્યોમાં ઉત્સાહથી પ્રવર્તે, પણ ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે તો ઉત્સાહ લાવવો જોઈએ કે ન આવવો જોઈએ, એમાં પણ ઉત્સાહ રસ આવે. ઠીક છે, ઉદય આવે ને કામ કરવા પડે એ બીજી વાત છે, પણ એમાં રસ લઈને કરે. એટલે જીવનું સંસાર બળ ઘટા કરે, આત્મકલ્યાણની ભાવના, જોરદાર ભાવના એક એવા પ્રકારના પરિણામ છે કે જીવના સંસાર બળને તોડી નાખે છે. આમ લી વાત આવી, બધી ચર્ચાને અંતે શું વાત આવે છે કે જીવને ખરી આત્મકલ્યાણની ભાવના હોય ત્યારે એનું સંસાર બળ છૂટી જાય છે, સંસારનો ઉત્સાહ, સંસારનો રસ, ઉમંગ એ બધો છૂટી જાય છે અને સંસાર પ્રત્યેની જે જીવની ભાવના તે મળી પડી જાય તો જરૂર માર્ગ જરૂર મળે. સંસારની ભાવના, સંસારના કાર્યો કરવાની અને સંસારના પ્રસંગો ભોગવવાની એ ભાવના જ્યાં મળી પડે ત્યારે જ્ઞાનમાં નિર્મળતા આવે અને માર્ગ જરૂર મળે. એ બીજા વચના મૃતમાં લીધું છે, એની રૂચિ જ અંદરથી માર્ગ કરી દે છે, માર્ગ ન સમજે તો પણ રૂચિ અંદરથી માર્ગ કરી દેશે. વળી સર્વજીવને જે કાર્યમાં પ્રયોજન સધાતું જણાય તે કાર્યમાં ઘણો રસ ઉત્પન્ન થઈ જાય છે. આ એક જનરલ પ્રિન્સિપલ છે, સામાન્ય સિદ્ધાંત, કે કોઈ પણ જીવને પોતાનું જ્યાં પ્રયોજન છે એ પ્રયોજન જો સધાતું હોય તો એ વખતે એ કાર્યમાં એનો રસ વધી જાય છે. એ તો બધાને અનુભવ ગોચર વાત છે, એનો રસ ઉત્પન્ન થઈ જાય અથવા વધી જાય છે. આ પરિણામમાં રસ અંગેનો નિયમ છે, શું પરિણામમાં રસ કેમ વધે, આવો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ પરિણામમાં મારે રસ કેવી રીતે વધારવો, ભાવનામાં પણ રસ કેવી રીતે વધારવો, તો કે એ પ્રયોજન ઉપર આધારિત છે. જો એમ લાગે કે અહીંથી પ્રયોજન બરાબર કરી જશે, થઈ જશે, પ્રાપ્ત થઈ જશે, તો રસ લીધા વગર રે નહીં. પાયામાં લાભ નુકસાનની વાત છે. મને લાભ થાય એમ જ્યાં ખબર પડે, રસ લીધા વગર રે નહીં. એ નિયમ અનુસાર, તદ અનુસાર મુમુક્ષુ જીવને નિજ પ્રયોજન સધાય તેવા પ્રકારના પરિણામમાં રસ આવે છે. આ સીધી સાદી વાત છે. ક્યાં એને રસ આવે મુમુક્ષુને? કે પોતાનું આત્મકલ્યાણનું જે પ્રયોજન છે એ પ્રયોજન સધાય એમાં એને રસ આવે છે. અને સર્વ વિભાવનમાં નિરસપણું થઈ જાય છે, અર્થાત વિભાવનો રસ નીતરી જાય, ઉતરી જાય છે. નીતરી જાય એટલે ઉતરી જાય છે. કેમ કે એમાં પોતાના પ્રયોજનનો ઘાટ જોવે છે, એમાં પોતાના પ્રયોજન હાનિ પામે છે એમ સ્પષ્ટ દેખાય છે, એટલે એમાં એનો રસ રહેતો નથી. નુકસાનમાં કોને રસ આવે? બજાર ઘટી જાય અને માલ વેચવો પડે, બે પ્રકારે વેચવું પડે. કાં તો એ નાના છૂટા કરવાની ફરજ પડે એમ કોઈ વાત હોય તો, અને કાં તો વધારે બજાર ઘટી જશે એમ વાત હોય તો, એ નુકસાનીનો વેપાર છે ને. જે માલ જે ભાવે માલ લીધો હતો એનાથી ઓછા ભાવે વેચે એટલે નુકસાન છે ને, એમાં હોશ કેટલી આવે કહો. વધારે ભાવ એકદમ ઘટતી બજાર હોય, ખબર પડે કે બજાર એકદમ ઘટતી છે, તો એવો નુકસાનીમાં માલ વેચવા ઉતાવળો પણ થાય, થાય કે ન થાય? આપણે જલ્દી નીકળી જાઓ, પછી નીચા ભાવે માલ પકડશું, પણ અત્યારે તો ઓછી નુકસાનીમાં નીકળી જાઓ. એને વેપારમાં ઉત્સાહ છે, એને નુકસાનમાં ઉત્સાહ છે. નુકસાનીના વેપારમાં પણ જલ્દી નીકળે તો પણ એને એમાં ખરેખર રસ નથી, પણ દેખાવ થતો થાય. જુઓ, આને તો જલ્દી વેપાર કરી લેવો છે. ભાઈ નુકસાનથી બચવા માગે છે, એવું આમાં પણ બને છે. એવું મોક્ષ માર્ગમાં પણ એ પ્રકારના એડજસ્ટમેન્ટો બને છે. એ પ્રકારે જ્ઞાની ક્યારેક પ્રવૃત્તિની અંદર જોડાય, એ પ્રવૃત્તિમાં ફેરફાર કરે, ત્યારે એનો દેખાવ વિચિત્ર થાય, ત્યારે બીજા જીવો ભ્રમમાં પણ પડે છે. આમ કેમ કરતા હશે એમ પણ કરવા જેવું લાગે છે, ત્યારે એમ પણ કરે છે. સર્વ વિભાવનો રસ નીતરી જાય છે, તેથી વિભાવના વેગમાં તે તણાતો નથી. વિભાવનો રસ નીતરી જાય એટલે વિભાવમાં ઉત્સાહ, ઉમંગ અને રસ આવે અને વેગ આવે એવું બધું નથી. પરંતુ ગુણગ્રાહી બને છે. શું બને છે? ગુણગ્રાહી બને છે. ગુણ કેમ પ્રગટ થાય, ગુણ કેમ પ્રગટ થાય, એને ગુણગ્રાહી પણ કહેવામાં આવે છે. તેવી યોગ્યતામાં જો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની વાણી મળે, તેને મળે, તો તેના અંતઃકરણમાં ઘણી ઊંડી અસર પહોંચે છે. આવી યોગ્યતામાં મોક્ષુ જે પરિણમતો હોય અને એમાં એને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની વાણીનો યોગ થઈ જાય, સત્સંગનો યોગ થઈ જાય, તો એને અંતઃકરણમાં ઘણી ઊંડી અસર પહોંચે. એને એ ઉપદેશ છે એની અસર એના આત્મા ઉપર આવે છે. ઊંડી અસર આવે એટલે અંતઃકરણ શબ્દ લીધો છે, પણ આત્મા ઉપર અસર આવે છે. અંતઃકરણમાં ઘણી ઊંડી અસર આવે છે અને તેનું ચિત્ત બીજે ક્યાંય ચોંટતું નથી. એક આત્મકલ્યાણનું લક્ષ્ય છે એટલે ક્યાંય બીજે ચડતો નથી, ઉદયારે પણ એનું ચિત્ત ક્યાંય ચોટે નહીં. આપણે નથી કહેતા ક્યાં જીવ ક્યાંય લાગતો નથી. કોઈ એક જગ્યાએ લાગી ગયો હોય તો પછી બીજા કામમાં લાગે નહીં, ત્યારે ક્યાંનો જીવ ક્યાંય લાગતો નથી. અનેક પ્રકારના શુભ પરિણામ થવા છતાં તેનો તેને આગ્રહ થતો નથી. એ આત્માર્થી જીવને શુભ પરિણામ પણ અનેક પ્રકારના થાય છે. મુમુક્ષુતામાં તો શુભ પ્રવૃત્તિ હોય છે, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે યાત્રા વગેરે અનેક શુભ પરિણામ આવે, પણ એનો ક્યાંય એને આગ્રહ થાય નહીં. મિથ્યાત્વ અવસ્થામાં જો યથાર્થ પ્રકારનો હોય તો શુભ પરિણામ જીવ કરે ને આરે આરે એનો આગ્રહ પણ એને બંધાતો જાય, અને આગ્રહ બંધાય ત્યારે બીજા ન કરે એ પ્રત્યે એને અણગમો આવે. હું કરું એમ બીજાએ પણ કરવું જોઈએ, હું કરું એમ બીજાએ પણ કરવું. પાયામાં લક્ષ્ય થાય પછી આગ્રહ થયા વગર શું થાય, બીજાને માટે એને આગ્રહ આવે, એને પણ બીજાએ પણ આમ જ કરવું જોઈએ, બીજાએ પણ આમ જ કરવું જોઈએ. વાત્સલ્ય તો પછી રહે નહીં, વાત્સલ્ય તો ન રહે પણ સહિષ્ણુતા પણ રહે નહીં, સહન ન કરી શકે એવું થાય. અનેક પ્રકારના સુપરિણામ થવા છતાં તેનો તેને આગ્રહ થતો નથી, પરંતુ પોતાની શોધક વૃત્તિ તે ચાલુ રાખે છે. એ શુભ પરિણામમાં પણ તન્મય નથી થતો, એ શુભ પરિણામમાં પણ શોધક વૃત્તિ ચાલુ રાખે છે. એટલે શું, શોધક વૃત્તિની અંદર એ શુભ પરિણામમાંથી નીકળીને હું મોક્ષ માર્ગમાં કેવી રીતે થયું એની એને જિજ્ઞાસા રહે છે. શુભામાં રોકાવું નથી ગમતું, શુભાશુભથી છૂટવાની એની જે શોધક વૃત્તિ છે એ વૃત્તિ ચાલુ રહે છે. જો કે તત્વજ્ઞાનના વિષયમાં આ બધું મહેશ્વરના વચનામૃતમાં છૂટી 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 જગ્યાએ અનેક જગ્યાએ આવે છે, એટલે પહેલેથી લીધું છે કે એમના વચનોના આધારે આ બધી વાત ચાલે છે. જો કે તત્વજ્ઞાનના વિષયમાં તેનો ઉપયોગ લાગે છે, ખાસ કરીને તત્વજ્ઞાનનો વિષય તો મુખ્ય છે મુમુક્ષુનો, એમાં ઉપયોગ પણ એનો લાગે છે, તો પણ હૃદય ભીંજાયેલું હોવાથી ભાવનાને કારણે, હૃદય ભીંજાયેલું હોવાથી જ્ઞાનની શુષ્કતામાં આવતો નથી. આ ભાવના કામ કરે છે, નહીંતર તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ત્યારે શુષ્કતામાં આવવાની એક દહેશત છે એ ઊભી થાય છે. જ્ઞાન માર્ગ છે તે દુરારાધ્ય છે, 693માં લીધું કૃપાળુ દેવે, જ્ઞાન માર્ગ છે એ દુરારાધ્ય છે, અને સારી એવી ભાવનામાં આવ્યા વિના જો જ્ઞાન માર્ગે ચડે તો તેને નુકસાન થવાનો અનેક પ્રકાર ઉભા થાય છે. એ 693માં લીધું. તો પણ હૃદય ભીંજાયેલું હોવાથી જ્ઞાનની શુષ્કતામાં આવતો નથી તેવા જીવની પાત્રતા પ્રદર્શિત કરતા પૂજ્ય બેનશ્રીના વચનામૃત ખાસ ઉલ્લેખનીય છે. પાત્રતાના વિષયમાં એમણે ઘણી વાતો કરી છે, એમાં 20 નંબરનું વચનામૃત લીધું છે કે મારે કાંઈ જોઈતું નથી. શું છે એવા આત્માર્થીને શું છે કે મારે કાંઈ જોઈતું નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, મારે કાંઈ જોઈતું નથી, કોઈ પર પદાર્થનું મને આકર્ષણ પણ નથી. આત્મા જ જોઈએ. શું જોઈએ? એક આત્મા જ જોઈએ એવી જેને તીખી તમન્ના લાગે. કેવા શબ્દો લીધા છે? તીખી તમન્ના લાગે મારે એક આત્મા જ જોઈએ. તેને માર્ગ મળે જ છૂટકો છે, એને આત્મપ્રાપ્તિનો ઉપાય મળ્યા વિના રહે. મળે મળે ને નિયમથી મળે. શું અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. હવે શું છે કે અંદરમાં આત્મામાં અનેક ગુણ છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત આનંદ છે, અનંત સુખ છે, અનંત વીર છે. આ બધી ચૈતન્ય વૃદ્ધિ છે અને એના વિકલ્પ આવે પણ એ વિકલ્પમાં રોકાતો નથી. કેવી વાત લીધી છે? આત્માના વિકલ્પ આવે એમાં આત્માના જે ગુણ સ્વભાવો છે એનો મહિમા આવે, પણ એના વિકલ્પમાં એ રોકાતો નથી. બહુ સરસ વચના બોલતા લીધું છે એમણે. આના ઉપર થોડી ચર્ચા ચાલેલી એમની સાથે. વિકલ્પ ન આવે એમ નથી, મહિમા કરે ત્યારે સો વિકલ્પ દશામાં એ બધી ચૈતન્ય વૃદ્ધિના વિકલ્પો આવે, પણ એમાં રોકાવું એ બીજી વાત છે અને ન રોકાવું એ બીજી વાત છે. એના ઉપર વજન જાય તો રોકાઈ જાય, એ વિકલ્પો ઉપર વજન જાય તો રોકાઈ જાય. પછી એ વિકલ્પ જ કર્યા કરે. વિકલ્પ વૃદ્ધિનો માર્ગ નથી, નિર્વિકલ્પ થવાનો માર્ગ છે. વિકલ્પ વૃદ્ધિનો માર્ગ નથી. એટલે અંદરમાં ચૈતન્ય વૃદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિષ્ફળ થઈ જાય છે કે જો નિષ્ફળતા લીધી અહીંયા બહારના પદાર્થો તો જોતા નથી, શું પણ અંદર એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ, બીજું કાંઈ મારે જોઈએ. મારા સ્વરૂપમાં રમણતા કર્યા કરું, બસ મારા સ્વરૂપમાં ડૂબીને રહી જાઉં, મારે એ સિવાય બીજું કાંઈ પ્રયોજન નહીં. એવો નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય અને આત્મા પ્રાપ્ત થાય. પણ તીખી તમન્ના લાગે ત્યારે, જ્યાં સુધી તીખી તમન્ના લાગતી નથી ત્યાં સુધી એને એટલી જરૂર લાગી નથી. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. એક માણસ 5-8-10 દિવસનો સારી રીતે ભૂખો હોય, ખાવાનું મળ્યું જ ન હોય, એવો કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય, જંગલમાં અટવાઈ જાય, શું અને હાલીને પહોંચવું પડે એવી વાત થાય, ત્યારે હાલતા 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 દિવસોના દિવસો નીકળી જાય અને માંડ કોઈ નજીકના ગામમાં પહોંચે. શું એવો ભૂખો થયો હોય, એવો ભૂખો થયો હોય, એને ભાવતું ભોજન પીરસેલી થાળીમાં મળે તો ધીમે ધીમે ખાય કે ઝડપથી ખાય? અક્રાંતિઓ થઈને ખાય. કેવી રીતે ખાય? એને શું કહે છે? અક્રાંતિઓ થઈને ખાય, ઝપટ મારે એના ઉપર. શું કરે? ઝપટ મારે. ઘડીકમાં થાળી સાફ થઈ જાય. કેટલી વાર લાગે? ઘડીકમાં થાળી સાફ થઈ જાય. એમ આ આત્મા અનંતકાળથી સુખનો ભૂખો થયેલો છે. સુખ મળ્યું નથી એને, સુખ માટે ઘણો પરિશ્રમ કર્યો. જેમ ઓલા હાલીને પરિશ્રમ કર્યો ને આવવાનો, એમ સુખ માટે પરિશ્રમ ઘણો કર્યો છે પણ સુખ મળ્યું નથી. હવે અંદરમાં સુખનો સાગર જોઈ લીધો, સ્વરૂપની ઓળખાણ થઈ, ત્યારે શું થયું કે અંદરમાં પોતાની અંદરમાં સુખનો સાગર જોયો એના પુરુષાર્થના પરિણામ જાયલા કેવી રીતે રહી શકે? આ તો સમજી શકાય એવી વાત છે, પ્રેક્ટિકલ વાત છે. એમ જે એને મારું એવો નિષ્ફળ થઈ જાય કે મારે મારું અસ્તિત્વ જોઈએ છે, એટલે ભૂખ્યાને કોઈ બીજે આંબા આંબલી દેખાડે તો કાંઈ એ ખાવાનું મોડું કરે, હે? એ બધી વાત પછી પહેલાં મને જમી લેવા એમ છે. એને આત્મા પ્રગટ થાય થાય ને થાય, પ્રગટ થાય એમ કહ્યું કે પ્રાપ્ત થાય કહ્યું, એક જ વાત છે. હવે તેઓ શ્રી વચનામૃત 49માં કહે છે કે એને સપોર્ટમાં આવ્યા છે કે જીવન આત્મામય જ કરી લેવું, ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, અંદરમાં હજી એવી ઉપયોગની સૂક્ષ્મતા ન થઈ હોય, તો પણ ધ્યેયને કારણે પરિણામમાં એનું જે જીવન અને પરિણમન છે એ આત્મામય થઈ જવું, બહુ ભાવવાળી વાતો લીધી છે. પોતે પણ નિવૃત્તિ લઈને બેસી ગયેલા ને, નિવૃત્તિ લઈને સોનગઢમાં બેસી ગયા, તો બસ જીવન આત્મામય કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્યથી લાભ છે, મારે મારા આત્મકલ્યાણ કરવું એ જ મારું લાભનું કાર્ય છે, બાકી મારે ક્યાંય લાભ છે નહીં. પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્યથી લાભ છે, મારે આ જ કરવું છે, મારે આ જ કરવું છે, હવે કાંઈ મારે જીવનમાં બીજું કરવું નથી, એવું જે અંદરમાં પરિણમન એને આત્મામય પરિણમન કહેવામાં આવે છે. મારે મારો આત્મા જોઈએ, બસ મને બીજું કાંઈ જોતો નથી. તે વર્તમાન પાત્ર છે એની પાત્રતામાં વિશેષ ઉમેર્યું કે એ જીવ અત્યારે જ પાત્ર છે, એને ભવિષ્યમાં પાત્રતા પ્રગટ થશે એમ નથી. ધર્મ ભલે ભવિષ્યમાં પ્રગટ થશે પણ એ ધર્મ થવાની પાત્રતા એને વર્તમાનમાં પ્રગટ થઈ ગઈ છે. શું નીકળ્યું? કે જે જીવને એક પોતાનો આત્મા જોઈએ છે એને પાત્રતા પ્રગટ થતા વાર લાગતી નથી. આપણે વાત એ છે, ઉપર ઉપરની દશામાં નીચેની દશા અનિવાર્ય, ક્રમ નીચેની દશાનો ક્રમ અનિવાર્ય છે. પાત્રતાથી ઉપર જેમ જેમ જાઓ, ઠેઠ કેવળ જ્ઞાન સુધી વ્યા જા, તો એને નીચેમાં જે ક્રમથી દશા આવવી ઘટે કે આવવી જોઈએ, તો જ એ ઉપરની દશાને પ્રાપ્ત કરે. પાત્રતા માટે કોઈ શરત નથી, એ વર્તમાન પાત્ર છે. જ્યાં એને પોતાનો એક આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, ત્યાં એને તરત જ વર્તમાનમાં જ પાત્રતા પ્રગટ થાય છે. આ એક પાયાની વાતમાં બહુ ફાયદાનો વિષય છે, બહુ લાભનો વિષય છે. આત્માર્થી જીવને જીવન આત્મામય જ કરી લેવાની કેવી ભાવવાહી પ્રેરણા છે, આ વચનામૃતમાં આત્માર્થી જીવને પ્રેરણા મળે એવી વાત છે. ભાઈ તું તારું જીવન આત્મામય કરી લેને. શું? જીવન આત્મામય જ કરી લેવું બસ, પછી નિર્ભય અને નિશંક થઈ જશે. આત્મામાં જ્યાં કરેલું છે જીવન, ત્યાં પછી કોઈ ભય, કોઈ શંકા, કોઈ ગડબડ રહેતી નથી. બહુ સારી પ્રેરણા છે, બહુ ભાવવાહી પ્રેરણા છે. કેવી ભાવવાહી પ્રેરણા છે! આવા આત્માર્થીને એ પોતાનો આત્મા જ જોઈએ છે અને જગતમાંથી તેને કાંઈ જોઈતું નથી, ન માનપાન ને સ્થાન કાંઈ જોઈતું નથી. જગતની સામગ્રી તો જોઈતી નથી પણ માનપાન ને સ્થાન પણ જોઈતું નથી. બધી અપેક્ષા ઉભી થઈ ગઈ. જ્યાં સુધી બીજી અપેક્ષા રહે છે ત્યાં સુધી આત્મા જોતો નથી, પાત્રતા નથી પ્રગટતી. વર્તમાન પાત્રતા જે પ્રગટ થવી જોઈએ તે વર્તમાન પાત્રતા જ પ્રગટ થતી નથી. બહુ સરસ વાત કરી છે. એક લક્ષ્યથી પોતાનું આત્મકલ્યાણ કરી લેવા માટેનું જીવન હોય તો એને આત્મામય જીવન થયું એમ કહેવામાં આવે છે. શું કહે છે કે આવા આત્માર્થીને એક પોતાનો આત્મા જ જોઈએ છે અને જગતમાંથી તેને કાંઈ જોઈતું નથી. મુનિ દશામાં તો ત્યાગ કરીને નીકળી જાય છે. જગ કો દે દી જગ કી નિધિયા, પણ એનો પાયો ક્યાં નાખ્યો? પાત્રતા પ્રગટ કરી ત્યારે કે હવે મારે આ જગત માંથી કઈ જોઈતું નથી, એમાંથી હું દશા આવવાની છે. પેલા અહીંયા આવો નિર્ધારથીઓ છે, એમાંથી યથાર્થ નિર્ધારથીઓ છે એને એ બધી દશા આવીને કેવળ જ્ઞાન સુધી પહોંચી જશે. તેને કઈ જોઈતું નથી તેવી દ્રઢ વૃત્તિ વાળો, કેવો? તેવી દ્રઢ વૃત્તિ વાળો સરળ પરિણામી જીવ, દ્રઢ વૃત્તિ વાળો અને સરળ પરિણામી જીવ છે. કેમ કે પછી બીજી અસરળતાનું કોઈ કારણ રહેતું નથી. એક આત્માનું કલ્યાણ કરવું એ સિવાય એને બીજી કાંઈ પડપૂંછ નથી તો અસરળતાનું પણ કારણ બનતું નથી. તેવું સરળ પરિણામી જીવ નિજ દ્રવ્ય સ્વભાવને ઓળખી શકે, એટલે પોતાના સ્વરૂપને ઓળખી શકે તેવી પાત્રતા વાળો છે અથવા તેવી યોગ્યતા વાળો છે. એ જીવને પોતાનું સ્વરૂપ ઓળખવાની પાત્રતા અથવા યોગ્યતા ત્યાં પ્રાપ્ત થઈ છે. હવે એ સંબંધી જ્યારે પુરુષાર્થ ઉપડશે અને પરિણામ ઉપડશે ત્યારે એ પોતાના સ્વરૂપને પણ ઓળખશે. કેમ કે એને બીજું કઈ જોઈતું નથી. આ ઓળખવાની વાત આવી, સ્વરૂપ ઓળખવાની વાત આવી, વચ્ચે સત્પુરુષને ઓળખવાનો તબક્કો આવી જાય છે. સમ્યક્તપણે ઓળખવાનો, કેવો? જીવન મૂર્તિનો યોગ ત્રણ પ્રકારે થાય. સારા કાળ હોય તો કેવળી પરમાત્મા જ્ઞાનેશ્વર તીર્થંકર દેવનો પણ યોગ થાય, અને એવા સારા કા હોય તો મુનિઓ વિચારતા હતા નિર્ગ્રંથ ભાવલિંગી સંત એમનો પણ યોગ થાય. બંનેનું બાહ્ય સ્વરૂપ પણ એવું છે કે એમાં કાંઈ શંકા કરવાની જગ્યા નથી, છતાં પણ બાહ્ય દ્રષ્ટિ રહે તો તેમની અંતર પરિણતિ સમ્યક્ત્વ પરિણતિ ઓળખાય નહીં, અને તો એની ઓળખાણ પણ થાય. અને તો દ્રવ્ય સ્વભાવને ઓળખી શકે એવી પાત્રતા આવે છે. એક આત્મા જોઈએ છે ત્યાં તો એને દ્રવ્ય સ્વભાવને ઓળખવાની પાત્રતા આવી જાય છે. શું એટલી નિર્મળતા આવે છે? પછી જ્ઞાનીને તો ઓળખે જ, એમાં કઈ સ્વભાવ નથી રહેતો. એમ પાત્રતાની ચર્ચા ચાલી છે. શું બે વચનામૃતમાં પાત્રતાની ચર્ચા ચાલી છે. પાત્રતાના વિષય ઉપર થોડીક વિશેષ વાત છે કે હવે પછીના પેરેગ્રાફમાં લીધી છે.